તારીખ 13/12/1986 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 28 અને 29 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 23.
વર્તમાનમાં શું કરવા યોગ્ય છે એના ઉપર સંક્ષિપ્તમાં છતાં બહુ સચોટ રીતે માર્ગદર્શન આપ્યું છે. સંજોગોની અનુકૂળતા અને પ્રતિકૂળતા એ મિથ્યાત્વ અવસ્થામાં જીવને સર્વસ્વ થઈ પડે છે. કોઈ પણ પ્રકારે સંયોગો પ્રતિકૂળ ન હો અને અનુકૂળ જ રહો એવું જીવ ચાહે છે, ઈચ્છે છે, છતાં એ પૂર્વકર્મના આધીન છે, વર્તમાન ઈચ્છાને આધીન નથી કે વર્તમાન પુરુષાર્થને પણ એ આધીન નથી. જો કે જીવનો પુરુષાર્થ તો અન્ય પદાર્થની અંદર કાર્યગત થઈ શકતો નથી, જીવના કાર્યની મર્યાદા જ પોતાની અવસ્થા પર્યંત છે અને પોતાના સ્વક્ષેત્રની બહાર કે પોતાના દશા પર્યાયની બહાર જીવ કાંઈ કરે એ પ્રશ્ન અસ્થાને છે. પણ અહીંયા એમ કહે છે કે તારે અનુકૂળ સંયોગો જોઈતા હોય ને પ્રતિકૂળ સંયોગો ન જોઈતા હોય તો એના કારણરૂપ પરિણામ છે એ તો કાર્ય છે, પણ એના કારણરૂપ જે પરિણામ છે એમાં ફેરફાર કરવો જોઈએ. સીધો કાર્યમાં ફેરફાર નહીં થઈ શકે, કેમ કે એનું કારણ પહેલા થઈ ચૂકેલું છે. એટલે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થશે પૂર્વકર્મ અનુસાર થશે અને એમાં કાંઈ ફેરફાર કરવાનો વિચાર કરવો એ નહીં થઈ શકવા યોગ્ય કાર્યને, ન થઈ શકે એવા કાર્યને કરવાનો પ્રયત્ન છે. તારા હાથની વાત કેટલી કે ભવિષ્યમાં એ સંયોગો કેવા થાય ને કેવા ન થાય એ તારા હાથની વાત છે. ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું એમ દિન છે. ચિત્રામણ એટલે અત્યારે આ બધી જે સંયોગોની બાજી ગોઠવાણી છે એ વર્તમાન ચિત્રામણ થઈ ચૂકેલું છે ભૂતકાળના કારણથી. એ તો પહેલા થઈ ચૂક્યું છે એટલે હવે કાંઈ એમાં ફેરફાર નહીં થાય એમ કેવું છે. પણ ભવિષ્યમાં કેવું થાય એના માટે તારે અત્યારે શું કરવું તે તારા હાથની વાત છે, તે તારા પુરુષાર્થની વાત છે. ભલે કોઈ પણ પ્રકારના સંયોગો હો, ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હો, કોઈ પણ હાલત હો, પણ ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું એ તારા હાથની વાત છે અથવા તારા પુરુષાર્થની વાત છે. હાથની વાત છે એમ કહો કે પુરુષાર્થની વાત કહો. માટે કહ્યું છે કે બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય સાવ ચાઠ. ઘણું કરીને આનંદ ગંજીનું પદ છે. બંધ સમયે જીવ ચેતીએ, નવો બંધ થાય છે એ વર્તમાન પરિણામથી થાય છે, અને વર્તમાન વર્તમાનમાં જો જાગૃતિ આત્મ જાગૃતિ હોય, વર્તમાનમાં પોતે પોતાના હિત અને અહિતના વિષયમાં ચેતી ગયો હોય, જાગ્રત હોય, તો એને હવે ભવિષ્યમાં મારું શું થશે એની ચિંતા કરવાની જરૂર નથી. ઉચાટ એટલે ચિંતા. વર્તમાનમાં અનુકૂળ સંયોગો હોય તો પણ જગતમાં જીવો વર્તમાન અનુકૂળતાને પ્રાય ભોગવી શકતા નથી, પણ ભવિષ્યની ચિંતા પાછળ દુઃખી થાય છે. આ પરિસ્થિતિ છે. જેટલાને બાહ્ય અનુકૂળતા જોવામાં આવે છે તેના પરિણામની સ્થિતિ તપાસવામાં આવે તો વર્તમાન પુણ્યના ઉદયને સુખેથી ભોગવવામાં એનો સમય જાય છે, એના પરિણામ કામ કરે છે, એના કરતાં ભવિષ્યની ચિંતામાં દુઃખી થઈને એ સમય પસાર કરે છે. આ એક બહુ ખુલ્લી હકીકત છે અને બધાને અનુભવ ગોચર થઈ હોય એવી હકીકત છે. એટલે એમ કહે છે કે તે પૂર્વે સ્વભાવ કરો કર્યા ને એમાં અનુકૂળતા આવી એને ભોગવવામાં તારી પાસે જે જાતની આવડત હોવી જોઈએ એ નથી. એ સમયે પણ તું ભવિષ્યની ચિંતા કરીને આકુલતા અને દુઃખમાં જ સમય પસાર કરે છે. અને આ જે ભવિષ્યની ચિંતા છે એ આ એક સિદ્ધાંતથી ખલાસ થાય છે કે જો વર્તમાનમાં જીવ નવા બંધના પરિણામ કરવામાં જાગ્રત હોય, જાગ્રત હોય એટલે હું જ્ઞાતા દ્રષ્ટા છું, સંયોગો અનુકૂળ હો કે પ્રતિકૂળ હો, હું ભિન્ન છું એનાથી, એમ જો પોતાની ભિન્નતાની જાગૃતિ રાખવામાં આવે તો એ વર્તમાન અનુકૂળ પ્રતિકૂળ સંયોગો પ્રત્યે પ્રતિબંધના પરિણામ, સંબંધના પરિણામ, ખેદના કે હર્ષના પરિણામ કરતો નથી. એમ જો ચીતી જાય તો એને એવો ઉદય નહીં ભવિષ્યમાં આવે કે જેને લઈને અત્યારે ઉદયને લઈને એ દુઃખી થઈ રહ્યો છે, એવો ઉદય તો એને નહીં આવે. એટલે એને ભવિષ્યના ઉદયની કોઈ ચિંતા નહીં કરવી પડે. વર્તમાન જાગૃતિ હશે તો ભવિષ્યના સંયોગની, ભવિષ્યના સુખ દુઃખની એને કોઈ ચિંતા નહીં કરવી પડે. અને એ વર્તમાનમાં સમજાઈ જાય છે. જે જીવ વર્તમાનમાં જાગૃત છે એને સમજાઈ જાય છે કે મારે હવે ભવિષ્યની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ વર્તમાનમાં સુખી અને ભવિષ્યમાં સુખી. જે વર્તમાનમાં જાગૃત નથી એ વર્તમાનમાં દુઃખી અને ભવિષ્યમાં દુઃખી. ને ભૂતકાળમાં તો દુઃખી હતો જ, એટલે ત્રણેય કાળે દુઃખી દુઃખી ને દુઃખી એમ છે. બહુ સચોટ એક વાત કરે છે કે તું અત્યારે વર્તમાન સંયોગો પ્રત્યે ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છો અને ફેરફાર કરવાની, કોઈ પણ સંયોગો હોય તો એમાં ફેરફાર કરવા, આમ ફેરફાર કરવો, આમ ફેરફાર કરવો, હજી આમ ફેરફાર કરવો, તારા પરિણામ એમાંથી છૂટતા નથી ને એમાં ને એમાં લાગ્યા રહે છે. એને એમ કહે છે કે એ તો તારા હાથની વાત જ નથી. જે નહીં ન થઈ શકે એવું હોય, અશક્ય હોય એને શક્ય કરવું, એ કોઈ રીતે બની શકે એવું નથી. હા, જાગૃતિનો અર્થ એ છે, ચેતવાનો અર્થ એ છે. આમ તો શાસ્ત્રમાં ચેતવું એટલે અનુભવવું એવો અર્થ થાય છે. તો બંધ સમય જીવ ચેતીએ એટલે નવો બંધ થાય છે. બંધ સમય એટલે વર્તમાનમાં નવો બંધ પડે છે. એ તારું જે વર્તમાન છે એમાં તું ચેતી જા. બંધ ન પડે એવો પુરુષાર્થ કર. એનો અર્થ કે તારા સ્વરૂપનો અનુભવ કર જીવને ચેત. આમ તો સંબોધન છે કે હે જીવ તું ચેત. જીવ ચેતીએ એટલે અહીંયા જીવને સંબોધનના અર્થમાં અહીંયા કહ્યું છે કે હે જીવ તું ચેતી જા. ચેતી જા એટલે જાગૃત થઈ જા. તારા સ્વરૂપને વિશે તું જાગૃત રહે કે હું એક ચૈતન્યાત્મક જ્ઞાતા દ્રષ્ટા આત્મા છું, પદાર્થ છું, માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, એવો પદાર્થ છું એમ તું ચેતી જા. તો તને બંધ નહીં પડે. અબંધ પરિણામ થશે. જો બંધ નહીં પડે તો ઉદય તો બંધ ન આવે છે. વર્તમાન બંધ ન પીડ્યો તો પછી ઉદયની ક્યાં ચિંતા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે? એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એમ કહીને જીવને વર્તમાન પુરુષાર્થમાં જોડ્યો છે. સંયોગોના ફેરફારના મિથ્યા પુરુષાર્થમાંથી એને રોક્યો છે અને વર્તમાનમાં સ્વરૂપના અનુભવના પુરુષાર્થમાં જોડ્યો છે. અને સમાધાન આપ્યું છે. વર્તમાન તો અસમાધાનને લઈને દુઃખ છે, તો સમાધાન આપ્યું છે કે ભવિષ્યનું ચિત્રામણ અત્યારે નક્કી થશે અને વર્તમાન છે એ ભૂતકાળનું કરેલું ચિત્રામણ અત્યારે ઉદયમાં આવ્યું છે. એમાં કોઈ વર્તમાન પ્રયત્ન કાર્યગત થશે નહીં, અશક્ય છે. બહુ પ્રસિદ્ધ પંક્તિ છે, બંધ સમયે જીવ ચેતીએ, ઉદય સમયે સાવ ચાટ. ભગવાનની સ્તુતિ કરી છે એનું પદ છે. અઠ્યાવીસ મૂળ થયું, 29 સૂક્ષ્મતાનો બોલ છે. જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો તો આત્મા પકડાયો છે. વિચાર કરવાની વાતથી આગળની વાત છે ને, સ્પષ્ટપણે સામાન્ય રીતે તત્વનો વિચાર ચાલે છે, ત્યાંથી આગળ વધવાની વાત છે કે તું અંદર જો. વિચાર કરે એમ નહીં પણ અંદર તું જો. કેવી રીતે જો? કે જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો. ચૈતન્ય સ્વભાવ સામાન્ય તત્વ છે, સામર્થ્યરૂપ શક્તિરૂપ તત્વ છે. પ્રગટપણે એનું બહારની અંદર જીવનું સ્વરૂપ છે એવું વ્યક્ત નથી. જીવને વર્તમાન સંસાર અવસ્થામાં એનું બહારમાં જીવનું મૂળ સ્વરૂપ છે એવું વ્યક્ત નથી. અને વ્યક્ત દશાની અંદર ઘણી ગડબડ છે. વ્યક્ત દશા એટલી શુદ્ધ નથી, અથવા રાગાદી મલિનતા વર્તમાન દશામાં પ્રવર્તે છે ત્યારે રાગાદીથી ઉપેક્ષિત થઈને તેનાથી ભિન્ન પડીને રાગની આડમાંથી છૂટો પડીને નીકળીને જ્ઞાનને ધીરું કરીને. ધીરું કરીને એટલે રાગ ને જ્ઞાન બાજુ બાજુમાં હોવા છતાં એક અવસ્થામાં જીવની વર્તમાન એક અવસ્થામાં જોડે જોડે હોવા છતાં જ્ઞાનને અંદર વાળવું છે, સાથે રહેલા રાગ સાથે જોડવું નથી, રાગ સામે જોવું નથી. રાગ છે તો એ રાગ સામે જોવું નથી. જો કે રાગ પણ છે અને સ્વભાવ પણ છે, હયાતી તો બંનેની છે. પણ રાગ વ્યક્તરૂપ છે, સ્વભાવ અવ્યક્તરૂપ છે. રાગ સાથે જોડાવાનો અને રાગમય પણ અનુભવ કરવાનો અનાદિથી અધ્યાસ છે ને અભ્યાસ છે, સ્વભાવને જોવાનો એનો અભ્યાસ નથી. આ પરિસ્થિતિ હોવાને લીધે એને પોતાનો સ્વાનુભવ છે એ સુલભ નથી. આવી પરિસ્થિતિમાં પોતાનો સ્વાનુભવ જીવને સુલભ નથી. તો પણ એ પરિસ્થિતિમાં ફેરફાર કરી શકાય છે. એ પરિસ્થિતિ કોઈ ધ્રુવ પરિસ્થિતિ નથી, ભલે લાંબા કાળથી ચાલી આવતી એ પરિસ્થિતિ છે, તો પણ એ પરિસ્થિતિ સમય સમયે પલટતી પરિસ્થિતિ છે અને કોઈ પણ સમયે પોતે પલટો મારી શકે છે. એ પલટો એણે એવી રીતે મારવાનો છે કે રાગને ગૌણ કરવાનો છે. રાગ પણ જ્ઞાનનું જ્ઞેય છે. રાગ પોતે જ્ઞાન સ્વરૂપે નથી, રાગ પોતે આત્મા સ્વરૂપે નથી. જેમ જ્ઞાનમાં પરચીજનું પ્રતિબિંબ પડે છે, એમ રાગનું પણ જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે અને પોતે તો જ્ઞાન સ્વરૂપ છે. તો એમ કહે છે કે જ્ઞાનમાં જ્ઞાનને જો, અરીસામાં પ્રતિબિંબને જોવું કે અરીસામાં અરીસાને જોવો, એ જોનારની નજર ઉપર આધારિત છે. અરીસામાં અરીસો તો છે, અરીસામાં પ્રતિબિંબ પણ છે. કોઈ પણ બિંબનો આકાર છે, આકાર ઉપર આકર્ષિત થવું કે અરીસાને જોવું, એ જોનારના દ્રષ્ટિકોણ ઉપર આધારિત છે. અહીંયા કહે છે કે જ્ઞાનમાં જ્ઞાનને જો, જ્ઞાનમાં જ્ઞેયાકાર જણાતો હોય તો પણ એને ગૌણ કર, એને ગૌણ કરી નાખ. મુખ્ય ગૌણ કરતા તને આવડે છે, અત્યારે તે જ્ઞાનને ગૌણ કર્યું છે, જ્ઞેયાકારને મુખ્ય કર્યો છે. જ્ઞેયાકાર મુખ્ય થતા તારો બહિર્મુખ ભાવ વધારે બહિર્મુખ થઈને એકદમ પરપદાર્થ ઉપર ચાલ્યો જાય છે અને પરપદાર્થમાં પ્રવેશ કરવાનો અભ્યાસ થઈ જાય છે તને, કે જાણે હું પરપદાર્થને પહોંચી વળું છું, પરપદાર્થમાં પ્રવેશ મારો થાય છે, પરપદાર્થનો મને અનુભવ થાય છે. એ ખરેખર પર અવલોકન છે અને પરને તું જોઈ રહ્યો છો. ખરેખર પરપદાર્થનો વિચાર કરે છે એટલું નથી કરતો, પણ પરપદાર્થનો અનુભવ પણ કરવાનો એનો સતત પ્રયાસ ચાલુ છે. અનુભવાતું નહીં હોવા છતાં અનુભવવું અને અનુભવી રહ્યો છું એવી મિથ્યા વ્યર્થ ખોટી માન્યતા, એને તો એમ જ લાગે છે કે ખરેખર મને અનુભવ થાય છે પરપદાર્થનો, મને ખરેખર ઠંડી લાગે છે એમ લાગે છે. ઠંડીનો આત્મામાં પ્રવેશ નથી, ઠંડીમાં કોઈ જ્ઞાનનો પ્રવેશ નથી. ઠંડી છે વાતાવરણમાં રહેલા રજકણોની શીત પર્યાય છે, એ રજકણોમાં કોઈ જ્ઞાન પ્રવેશતું નથી, જ્ઞાનની અંદર એ રજકણોનો પ્રવેશ નથી, છતાં પર પ્રવેશ ભાવ અધ્યાસિતપણે અનુભવ કરે છે. પર પ્રવેશ ભાવનો જીવ અધ્યાસિતપણે અનુભવ કરે છે. માત્ર ઠંડીનો વિચાર કરે છે, અનુભવ કરે છે. અહીંયા એમ કહે છે કે તું તારામાં તું છો, જ્ઞાનમાં જ્ઞાન છે, જ્ઞાનમાં જ્ઞાનને જો તો તને જ્ઞાનમાં જ્ઞાનનું વેદન અનુભવાશે. જ્ઞાનમાં જ્ઞાનને જોતા જ્ઞાનનું વેદન અનુભવાશે. જ્ઞાનમાં પ્રતિબિંબને જોતા અથવા મુખ્ય કરતા જ્ઞાનનું વેદન ખોવું પડશે. બસ જે ખૂબી છે એ આટલી છે, આ અંદરની આટલી ટેકનિક છે. એક જગ્યાએ જ્ઞાન છે અને જ્ઞેય નથી, પણ જ્ઞેયનો આકાર છે, પ્રતિબિંબ છે. જે જગ્યાએ જ્ઞાન છે ત્યાં માત્ર જ્ઞાન જ છે અને જ્ઞેયનો આકાર પણ છે, જ્ઞેય નથી પણ જ્ઞેયનો આકાર છે. જીવ અધ્યાસિત થઈને જ્ઞાનમાં જ્ઞેયના હોવાપણાને કલ્પીને દુખી થાય છે, મિથ્યા અનુભવ કરે છે કે મારામાં ઠંડી આવે છે. વાસ્તવિકતાએ જો જ્ઞાનને જોવાની નજર હોય, સૂક્ષ્મતાએ ધીરો થઈને એકલા જ્ઞાનને પકડે, જ્ઞાન સામાન્યનું ગ્રહણ કરે, તો જ્ઞાનનું સ્વસંવેદન આવિર્ભૂત થઈને અનુભવ ગોચર થાય. આકૃતિ પછી જ્ઞાનની પર્યાય છે. આકૃતિ કઈ જ્ઞેય નથી, પણ એ ભૂલે છે આકૃતિમાં જ્ઞાનને. એને એમ થાય છે કે અહીં અજ્ઞેય છે. આકૃતિ જોઈને એને એમ થાય છે કે અહીં અજ્ઞેય છે. અરીસામાં નાચતો મોર જોઈને એને એમ થાય છે કે સાચો મોર છે, કેમ કે અરીસો સ્થિર છે અને મોર નાચે છે, તો એને એમ થયું સાચો હોવો જોઈએ, કેમ કે અરીસો તો સ્થિર છે. સ્થિરમાં હલનચલન ક્યાંથી હોય? હલનચલન હોય તો સાચું હોય તો જ હલનચલન હોય. આ એને ભ્રાંતિનું કારણ છે, બીજું કઈ નથી. પછી તારું ચેતન દર્પણ સ્થિર છે, તું ધીરો થઈને સૂક્ષ્મતાથી એને જો, તો બહુ સુગમ છે આ કામ. એટલું બધું સુગમ છે કે કોઈ જ્ઞેયોને લઈને તને જે પરેશાની છે, હરકત છે, એ કાંઈ નહીં રહે. તને એમ લાગશે કે મારામાં કાંઈ આવતું નથી, પછી શું મારામાં કાંઈ છે નહીં, પછી શું આ તો બધા પડછાયા પડે છે. પડછાયો શું કરે? પડછાયાનો તો સ્પર્શની ખબર પડતી નથી. પડછાયાના સ્પર્શની પણ ખબર પડતી નથી, એટલી બધી ઓછી અસરનો એ ચીજ છે. એમાં સર્વસ્વ પકડાઈ ગયો આખે આખો, અને પોતાની જાતને ભૂલી ગયો. એને અહીંયા કહે છે આ સૂક્ષ્મતાના ઘણા બોલ છે આ શાસ્ત્રમાં. સૂક્ષ્મતા અંગેના પણ ઘણા બોલ છે, ઘણા પડખાથી સૂક્ષ્મતાની વાત કરી છે. કેમ કે એક એક વિષયને પડખા ઘણા છે, એટલે છૂટક છૂટક જગ્યાએ આવે છે, પણ ભિન્ન ભિન્ન પડખાની વાત આવે છે. એ રીતે ઘણો વિષય સ્પષ્ટ કર્યો છે. અંદર જો એમ કહે છે, અંદર જો એટલે જોનારને જો, તું તને જો, જાણનારને જાણ, તો આત્મા પકડાય એવો છે. તો એમાં આત્મા ન અનુભવાય, આત્મા ન પકડાય, પ્રશ્ન રહેતો નથી. પણ આ પ્રકારે કે જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદરમાં જોતા આત્મા પકડાય એવો છે. આ રીતે આત્મા પકડાય છે. જ્ઞાનને ધીરું કરવું એટલે ચંચળતાથી, ચંચળતા જરા ઘટવી જોઈએ. અંદર સ્થિર પદાર્થ છે, સ્થિર પદાર્થને અવલંબનારું જ્ઞાન પણ સ્થિર થઈને અવલંબે છે. અસ્થિર અવસ્થામાં સ્થિર પદાર્થનું અવલંબન હાથ આવતું નથી. આ જીવને જગતના પદાર્થોની વિધવિધતાનું કુતૂહલ છે, જગતના પદાર્થોની અનેકવિધ પર્યાયની અદ્ભુતતાનું આશ્ચર્ય છે, અને અનેકવિધ પર્યાયમાં સુખની કલ્પના છે. તેથી કરીને આ જીવનો જ્ઞાનોપયોગ ચંચળ થયેલો છે, અસ્થિર છે. શું ભિન્ન ભિન્ન જ્ઞેયોમાં આ જ્ઞાનનો ઉપયોગ ઘણો અસ્થિર થઈને, વેગવાન થઈને, ગતિ પકડીને ભયમાં કરે છે. એ પણ એને એક દુઃખનું જ કારણ છે. આવું જે ઉપયોગનું ભ્રમણ છે, એ જીવને આકુલતાનું ઉત્પાદક છે, દુઃખનું કારણ છે. એટલે કહે છે કે જગતના કુતૂહલને છોડ, જગતના આશ્ચર્યને ભૂલ, તારું સ્વરૂપ અનંત મહિમાવંત મહા આશ્ચર્યકારી અદ્ભુત થી અદ્ભુત છે. તને જ્યાં આશ્ચર્ય થાય છે, જ્યાં અદ્ભુતતા લાગે છે, જ્યાં તને વિસ્મય થાય છે, જ્યાં તને કુતૂહલ થાય છે, એ બધું તારાથી ખાલી છે. બોલ, તારાથી એ શૂન્ય છે. જ્યાં તારા તારાપણું નથી, જે તારાથી શૂન્ય છે, એની મહિમા, એનો આશ્ચર્ય, એની અદ્ભુતતા કરીને તારે શું કરવાનું? માણસને કહેતા ભાઈ, કોકને ત્યાં ગમે તેમ હોય, આપણે શું? કોકનો મહેલ જોઈને આપણી ઝૂંપડી સળગાવી નખાય એમ કે છે કે નહીં? કોકનો મહેલ જોઈને આ ઝૂંપડીને કઈ સળગાવી નખાય, આ ઝૂંપડીમાં કઈ રહેવાય, મહેલમાં રહેવું જોઈએ એમ કરીને ઝૂંપડી સળગાવે તો એ જાય એમ. કોક છે, આ તો બધું પર છે. જેનું તને આશ્ચર્ય છે, જેની મહિમા છે, એ તારાથી ખાલી છે તદ્દન. એને તું તારાથી ખાલી જો, એ આશ્ચર્ય અને વિસ્મયતા જાય સમજણથી. આ જ્ઞાનનું મુખ્ય કાર્ય આ સમજણનું છે. તો એની ચંચળતા ઘટે, ચંચળતા ઘટે તો જ્ઞાન ધીરું થાય, જ્ઞાન ધીરું થાય તો સ્થિર પદાર્થને અવલંબન આવવાની એનામાં ક્ષમતા આવે, શક્તિ આવે, યોગ્યતા આવે. નહીતર હા, સ્થિરીકરણ છે જ્ઞાનનું. અને કેવું અસ્થિરીકરણ અસ્થિરીકરણ થયું છે કે વિકલ્પની ઝાળમાં ઘૂંચવાણો છે. એકવાર શાંત થઈને વિકલ્પની ઝાળ કેટલી ને કેવી ચાલે છે જોવા માટે થોડોક નવરો થાય, એક નિર્ણય કરે કે બેઠા બેઠા જોયા કરવું છે આ બધા વિકલ્પ શું આવે છે. તો એને સમજાયું છે કે આ એક બહુ મોટી ઝાળ છે, એક ભૂતાવળ જેવું છે. વિકલ્પની ઝાળ કહેતા તે વિકલ્પની ભૂતાવળ જેવું છે. જેમ ન હોય ત્યાંથી ભૂત ઊભા થાય, એમ વિકલ્પના ભૂત અંદર ઊભા થાય છે. અને એમાં આ જીવ એટલો બધો ગૂંચવાયો છે, ગૂંચવાયો છે કે ત્યાંથી બહાર નીકળીને પોતે પોતાને જોવા માટે જ અશક્ત થઈ ગયો છે, અયોગ્ય થઈ ગયો છે. એ જે 1% પ્રયોજન છે ને, એને તત્વદ્રષ્ટિએ જોવે ત્યારે એમ લાગે કે આ વ્યર્થ છે. લૌકિક દ્રષ્ટિએ બહુ ઓછું હોય છે, એ વાત સાચી છે કે લૌકિક દ્રષ્ટિએ, વ્યવહાર દ્રષ્ટિએ જોવે તો પોતાને બહુ થોડું લાગતું વળગતું હોય છે, બાકી નકામી વાત હોય છે. બોલો, કે છે કે નવરો હજામ પાતલા મુંડે કહેવે છે ને આપણે ગુજરાતી, પાટલો એટલે આ બેસવા ઉપર ને જમવા બેસવાનો પાટલો છે ને, તો અસ્ત્રો મજામત કરવાને બદલે પાટલા ઉપર ઘસવા માંડે એટલે બૂઠો થઈ જાય, અસ્ત્રો પણ બૂઠો થઈ જાય. એમ આ નવરો નવરો વિકલ્પ કર્યા કરે છે, જ્ઞાનને બૂઠું કરે છે. અસ્ત્રો એટલે સાધન, કહ્યું જ્ઞાન તો સાધન છે, આ એના જેવો વિષય છે. બહુ ભાગ તો જીવ અનર્થ દંડના પરિણામ કરે છે. શું? મોટા ભાગે જીવ અનર્થ દંડના પરિણામ કરે છે. એને કાંઈ કારણ ન હોય, લેવા દેવા ન હોય, છતાં અનર્થ દંડના પરિણામ કરે. પોતાને દંડ, કારણ વગરનો દંડ પડે એને અનર્થ દંડ કહેવામાં આવે છે. સૂક્ષ્મ થવામાં તો શું છે, જરા રુચિ ને ભાવના જોઈએ છે. ચંચળતા ઘટે તો જ્ઞાન ધીરું થાય, અને પોતાના સ્વરૂપની ભાવના ને રુચિ વધે તો જ્ઞાન સૂક્ષ્મ થાય. એ તો આપણે 197 બોલમાં એ વિષય આવી ગયો, વાત કરી હતી કે આત્માની રુચિ છે એ જ્ઞાનને સૂક્ષ્મ કરવાનો સંચો છે. 63 પાને છે, છેલ્લો પેરેગ્રાફ, છેલ્લી લીટી. અંતરની સૂક્ષ્મ સંધિ ક્યારે જણાય એ વિષય ચાલે છે. એમ ન હોય કે એટલે કદી એવું ન બની શકે કે પરમા તીવ્ર રુચિ હોય અથવા પરમા તીવ્ર રસ હોય અને ઉપયોગ અંતરમાં પ્રજ્ઞાછીણીનું કાર્ય કરે. પ્રજ્ઞાછીણી એટલે જ્ઞાન, ધારદાર જ્ઞાન, સૂક્ષ્મતા, સૂક્ષ્મપણું, જેને અંગિક સૂક્ષ્મપણું ધારણ કર્યું છે એવું જ્ઞાન, એને પ્રજ્ઞાછીણી કહે છે. પરરસ છે એ જ્ઞાનને મલિન પણ કરે છે અને જ્ઞાનને સ્થૂળ પણ કરે છે. પર પદાર્થ સંબંધીનો રસ ઉઘાડ ગમે એટલો હોય, પર પદાર્થના રસવાળાને એ વખતે ઉઘાડ હોઈ શકે ગમે એટલું, બુદ્ધિ ઘણી હોય, વિશાળ બુદ્ધિ હોય, ઘણી બુદ્ધિ હોય, જે તે વિષયની જે વર્તમાન એને કોઈ પણ વિષય હાથમાં હોય એની બુદ્ધિ હોઈ શકે. આ બનાવે છે ને વૈજ્ઞાનિકો બધા શસ્ત્રો બનાવે છે, બુદ્ધિ ઘણી હોય છે, પોતાના વિષયની અંદર ટેકનિકની અંદર એક્સપર્ટ હોય, પણ એ સ્થૂળ બુદ્ધિ છે અને મલિન બુદ્ધિ છે. બુદ્ધિમાં મલિનતા પણ છે અને સ્થૂળતા પણ છે. સ્થૂળતા એ અપેક્ષા એ છે કે પોતાને જ ગ્રહણ કરી શકતો નથી, પોતાને જ સમજી શકતો નથી. પર પદાર્થ સમજવામાં રસ ઘણો છે અને એ અંગેનો સૂક્ષ્મ અને શક્તિ પણ હોય છે. ભિન્ન ભાવોને એ ભિન્ન ભિન્ન પણે જાણી શકે, પકડી શકે કે રાગની મર્યાદા અહીંયા, જ્ઞાનની મર્યાદા અહીંયા. બે ભાવ સાથે હોવા છતાં જ્ઞાનમાં રાગ નહીં, રાગમાં જ્ઞાન નહીં, બંને સાથે હોવા છતાં બંને ભિન્ન ભિન્ન છે, પોતપોતાના સ્વરૂપે છે. એ બે પાતળા પડ વચ્ચેનું અંતર છે. એક જગ્યાએ પોતે સૂક્ષ્મતાનો દ્રષ્ટાંત આપવા માટે પાતળા બે પડ હોય છે. અબરખ ના પડ કેવા પાતળા હોય છે તો વિષય ત્યાં ચાલ્યો છે ને, સૂક્ષ્મતા નો ત્યાં વિષય ત્યાં બરાબર સાવધાનીથી એને જુદા પાડે છે. તેમ સૂક્ષ્મ ઉપયોગ કરી સ્વભાવ વિભાવ વચ્ચે પ્રજ્ઞાથી ભેદ પાડ. તો બહારમાં સૂક્ષ્મ ઉપયોગ કેવો કરે છે કે દાળમાં શાકમાં મીઠું બરાબર પારખે છે, અભ્યાસ છે પારખવાનો. તો 100 મણ મીઠાઈ હોય, 100 મણનું શાક હોય, ગમે એટલું હોય, એક નમૂનો દાળનો ચમચો ભરે મૂકું, તપેલું જબરદસ્ત 500,000 માણાની દાળ બનાવી ચમચીથી જીભ ઉપર મૂકે અને એમ કે મીઠું ઓછું છે, થોડુંક મીઠું નાખો, મીઠું તો ઓગળી ગયું છે. ઓછું વધારે નાખતી વખતે તમે જોયું નથી, જેને નાખ્યું છે રસોઈ ત્યારે તમે જોયું નથી કેટલું નાખ્યું છે. વગર જોઈએ બીજું મસાલો નાખ્યો છે, ખટાશ નાખી છે, ગળપણ નાખ્યું છે, બીજા ઘણા તેજાના નાખ્યા છે, તોય તમે મીઠું જુદું પાડીને પારખ્યું, તો ઓગળી ગયેલા મીઠાના સ્વાદથી જુદું પાડીને પારખ્યું કે આ ઓછું છે કે વધારે છે કે સપ્રમાણ છે, ગમે તે વાત નક્કી કરી શકો છો. તો એ ઉપયોગ સૂક્ષ્મ થઈને કામ કરે છે કે નથી કરવું? સૂક્ષ્મ ઉપયોગ થઈ શકે છે, પણ એ જે વિષયમાં એની સૂક્ષ્મતા છે એ વિષયનો અભ્યાસ હોય તો એને એમ કહે છે કે તું જ્ઞાનમાં જ્ઞાનનું અવલોકન કરવાનો, જ્ઞાનમાં જ્ઞાનને જોવાનો અભ્યાસ કરતો, આ અભ્યાસ તને નથી. અભ્યાસ નથી એટલે તને એમ થાય છે કે આત્મા કેવી રીતે પકડાય, આત્માનું જ્ઞાન કેવી રીતે થાય, પણ આત્મજ્ઞાન એટલે નિજમાં નિજનું જ્ઞાન, અનુભવ પ્રકાશમાં તો એક સૂત્ર જેવી વાત કરી છે દીપચંદજીએ, કે નિજમાં નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય. તારે શુદ્ધ ઉપયોગ કરવો છે ને, કે નિજમાં નિજનું અવલોકન કરતા ઉપયોગ શુદ્ધ થાય. આ સિદ્ધિ પાદરી પાટી છે. એટલી વાત ચોક્કસ છે કે વિકલ્પના જાળાને તું તારે તોડવા પડે છે. જ્યાં તું ઊભો છું ત્યાં વિકલ્પના જાળા ઘણા છે, તું એમાં ગૂંચવાયેલો છો. આ એક પરિસ્થિતિ થોડી તારા માટે વિકટ પણ છે, ખ્યાલમાં છે, તો પણ જો તારું લક્ષ્ય છે કે મારે આ કાર્ય કરવું છે એમ લક્ષ્ય છે, અને જો તે નિર્ણય કર્યો છે, માનસિક રીતે પણ એક નિર્ણય કરી લીધો કે આ મારે કરવું જ છે, આ જ કાર્ય કરવા પ્રત્યે મારે મારી શક્તિનો ઉપયોગ કરવો છે, તો એટલી તકલીફ નથી. એ વિકલ્પના જાળાને તું તોડી શકીશ, નહીં તોડી શકે એવું નથી. એ કાંઈ એવી ચીજ નથી, એ તો તારી નબળાઈ એ એની સબળાઈ છે, તારી સબળાઈ એ એની નબળાઈ છે. આ વ્યસન જેવી ચીજ છે. બે ચાર દિવસ પહેલા મારા દુકાન ઉપર એક 17-18-19 વર્ષનો છોકરો હોય છે, જુવાન છોકરો, લથ જેવું શરીર, મોઢામાં વેપારીને, બાજુમાં વેપારીનો દીકરો હતો, પાણી પીવા એનો છે, દૂછો મારેલો હતો, ચાવતો હતો. મેં કેમ માવો ચાલે છે? લસી ગયો. હા, કેટલા માવા જોઈએ આખા દિવસમાં? તો કે 7 માવા આખા દિવસમાં ખાઉં છું. કે કેમ આમ ભૂખ વધારે લાગે? તમાકુ આવે ને, એક માન્યતા છે કે તમાકુ ભૂખ ઉગાડે છે. આ લોકો નથી પીતા? ના, શિવરાત્રિ વખતે તમાકુ ભાંગ પીએ છે, પછી ભૂખ બહુ લાગે, પછી ખૂબ લાડવા ખાય, પછી ના, એવું બધું બ્રાહ્મણ લોકોનું હોય છે. ભૂખ બહુ લાગે, શરીર સારું હતું, ભૂખ બહુ લાગે ને વધારે સારું ખવાય ને આવું લથ જેવું રહેવાય, એટલે આ તમાકુ ખાય. એવું તો કાંઈ નથી, શરીર તો કુદરતી સારું છે કે નાનપણથી, પણ આ ટેવ પડી છે ને છૂટતી નથી. સાચી વાત એ છે, સાચું બોલી ગયું, આ વ્યસન થઈ ગયું છે અને છૂટતું નથી. કે એમાં છૂટવામાં શું વાંધો છે? તો કે માનસિક નબળાઈ છે. માનસિક નબળાઈ એટલે તલપ લાગે છે તમાકુ લેવાની, માવો ખાવાની, અને માવો ખાઉં છું, બસ આ નબળાઈ છે, બીજું કાંઈ નથી. નબળાઈ ખોટી નબળાઈ છે, હાવ છે એ ખોટો. એમ મને વિકલ્પ બહુ વિકલ્પ છૂટતા નથી, વિકલ્પ જાતા નથી, વિકલ્પ બહુ છે, વિકલ્પનું જોર ઘણું છે. વિકલ્પમાં હું દબાઈ ગયો છું, હલવાઈ ગયો છું, ભીસાઈ ગયો છું, અટવાઈ ગયો છું, આવું એક એને એ પણ એક માન્યતા એને ઘર કરી રાખી છે. માનસિક નબળાઈ છે. હું વિકલ્પ વિનાની ચીજ છું, વિકલ્પ વિનાની ચીજ છું નહીં પણ જબરજસ્ત નિર્વિકલ્પ પદાર્થ છું. મારી નિર્વિકલ્પ શક્તિ પણ કોઈ ગજબની છે. વિકલ્પ તો એની પાસે કાંઈ નથી. આમ પરિસ્થિતિ છે એનું એકવાર એને સમજણથી જ્ઞાન કરી લેવું જોઈએ, પછી સંભાળે. પહેલાં સમજે અને પછી પોતાની જાતને સંભાળે, તો વિકલ્પ કોઈ એવી ચીજ નથી કે એ ઝાડું ન તૂટે. ઝાડું એટલે ઝાડું, આ કરોળિયાનું ઝાડું હોય છે ને, દેખાય ગમે એવડું મોટું, શક્તિ શું એની? એનામાં શક્તિ શું છે? તો તાંતણા છે. તાંતણામાં શું શક્તિ હોય? એમ બસ આ વિકલ્પના જાળાના વિકલ્પના તાંતણા છે, એનામાં બીજી કોઈ શક્તિ નથી. આત્મા તો ચૈતન વજ્ર છે, જ્ઞાન શક્તિવાન આત્મા તો ચૈતન ધ્રુવ વજ્ર છે. આ તો એક સમયનું ઝાડું છે. એક સાથે તો જાદા વિકલ્પ નથી થઈ શકતા, તો થાય છે એ બધાએ વારા ફરતે થાય છે, પણ એને મોટો હાવ ગરી ગયો છે. ઘણા વિકલ્પ, બહુ વિકલ્પ, એટલા બધા વિકલ્પ છે કે અંદર ફસાઈ ગયો છું, પણ વારાફરતી બધા એક એક આવે છે, એકારે બે વિકલ્પ આવતા નથી. સમય સમયની પર્યાય છે, એ ક્ષણવર્તી છે. તું અનાદિ અનંત ધ્રુવ છો અને તારું તારું સામર્થ્ય બેહદ છે, પાર વિનાનું તારું સામર્થ્ય છે. પણ એ બંનેની પરિસ્થિતિની તુલના કરીને પણ શક્તિ સમજે નહીં, વિચાર કરે નહીં, અવલોકન કરે કે દિવસે વિચારે ન કરે તો અવલોકન કેવી રીતે કરે? બહુ સારો બોલ છે, આખો બોલ ખૂબ સરસ છે. એક વાર સોનગઢ લીધેલો છે આપણે. સોનું ચળકે છે એટલે અને તે બંને જુદા જણાય છે, પણ આ કઈ રીતે જુદા જણાય? એમ કે પાષાણ અને સોનું ભેગા દેખાય છે સુવર્ણ પથ્થરમાં, તો બે તો જુદા જુદા પ્રશ્ન કરનારે કર્યો છે. એક ચળકે છે ને એક તો નથી ચળકતું, એટલે જુદા જુદા જણાય છે. આ બે કઈ રીતે જોયું? તો કે જ્ઞાન ચળકે છે ને વિભાવ નથી ચળકતો, એવું છે. રાત દિવસ જેટલું અંતર છે. રાગમાં અંધારું છે અને જ્ઞાનમાં ચૈતન્યનો પ્રકાશ છે. એક પ્રકાશની મૂર્તિનું કિરણ છે, એક હાવ અંધારું છે. બે વચ્ચે આવડો મોટો તફાવત હોવા છતાં જો તફાવત ન સમજી શકે, ન પકડી શકે, તો એ જ્ઞાન જાડું કેટલું ને સ્થૂળ કેટલું! બહુ હોશિયારી કરે એને વિચારવા, વિચાર કરવા જેવો છે. હે, બુદ્ધિનો ફાંકો હોય એને વિચાર કરવા જેવો છે. બહુ બુદ્ધિ મારામાં, બહુ બુદ્ધિ, પણ હવે તારા રાગનું અંધારું અને તારા જ્ઞાનનો પ્રકાશ, એ બે વચ્ચેનો આત્રો પકડાતો નથી, તો આ જ્ઞાન તો હાવ સ્થૂળ છે. વળી આ જ્ઞાન આવી રીતે જુદું જુદું પાડવામાં એક ચકનું ડેડકું પણ સમર્થ છે, માછનું પણ સમર્થ છે. એથી આગળ જાવ તો ઘણા તીવ્ર કષાય અને વેર ઝેરના પરિણામ કરીને સર્પ થયો છે, ઝેરી પ્રાણી છે, બહુ ક્રોધી પ્રાણી છે. એવું પ્રકૃતિ વાળું પ્રાણી છે કે અમથું અમથું કોઈને દંશ મારે, એવો જીવ પણ જો પાછો વળે તો જ્ઞાન ને રાગ ને જુદા પાડી દે. ભેદ જ્ઞાન, હા, એ ક્રોધી પ્રાણી છે, ક્રોધના ફળમાં જ આવ્યા છે, સિંહના ભાવમાં. પાછા ફરવું એક સમયની અંદર પોતાની અધિકારની અને પોતાની શક્તિની વાત છે, જ્યારે ચાહે ત્યારે. પ્રેરણાના એવા ઘણા બોલ આવે છે ગુરુદેવના પ્રવચનોમાં કે તારી શક્તિને સંભાળ ત્યારે, કે ઉછાળ તારી શક્તિને તારા ધ્રુવ પર્વત ઉપર, જેમ કોઈ સમુદ્રથી પર્વતને ધોવે એમ તારા ધ્રુવ પર્વતનું તું પ્રક્ષાલન કર, ધોઈ નાખતું અને શુદ્ધ થતું. અહીંયા તો એમ એક બહુ સરસ ભાવ એવો લીધો છે બીજી લીટીમાં કે વિભાવ તો નથી ચળકતા, પણ બધે જ્ઞાન જ ચળકે છે. પર્યાય પર્યાય, કોઈ પર્યાય ખાલી નહીં, બધે જ્ઞાન ચળકે છે. તું કહેશ કે મારે જ્ઞાનને જોવું ક્યાં? જ્ઞાની કહેશે કે પર્યાય પર્યાય બધે જ્ઞાન જ ચળકે છે. અમને તો જ્ઞાન જ ચળકતું જોવામાં આવે છે. અમને તો જ્ઞેય જણાતા પણ જ્ઞાન જણાય છે, તે એવી રીતે કે જ્ઞેય જણાતું હોવા છતાં જાણે કે જણાતું નથી, જણાતું હોવા છતાં જાણે કે જણાતું નથી, એવી રીતે જ્ઞાન જણાય છે. કેમ કે જ્ઞેયને જાણનાર જ્ઞાન છે, જ્ઞાનની અગ્રતામાં જ્ઞેય જણાય છે. જ્ઞાનને છોડીને જ્ઞેય જણાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જગતના વિષયોમાં તો અનેક પ્રકારે જીવ સૂક્ષ્મતાથી પરખ કરે છે. ચોખા જોવે તો એમાં એનું પાણી જોવે. ચોખાનો વિષય ભાત છે ને, સૂક્ષ્મ છે, જોઈને એમ કે બહુ પાણી વાળા ચોખા છે, જાત સારી છે ચોખાની, રાંધા વગર ખબર પડે કે રાંધે તો આ ચોખા સારા થાય. વેપારી લોકો હોય છે, બરાબર જોઈ શકે એના પાણીને, ઠીક કેટલું પાણી પીડ્યું છે, કયા ક્ષેત્રમાં આવી ગયા છે, આ ચોખાએ કેટલું પાણી પીધું છે. ચોખાના ખેતરમાં પાણી ભરેલું હોય, પાણીની જ પેદાશ છે ચોખા, એટલે એકલું પાણી જ છે એમ કહીએ તો ચાલે. એટલે તો પછવામાં હળવા છે, માંદા માણસ લઈ શકે છે. તો એ કાંઈ ખબર નથી ક્યાં ઉગ્યા છે, કેટલું પાણી, કેટલો વરસાદ, પણ જોઈને એમ કે ચોખાનું પાણી સારું છે. મોતીમાં પાણી જોવે છે, બધા મોતી સરખા દેખાય, નજર હોય એમ કે આ પાણી મોતી છે. હા, સરો કુમચંદજીએ ભ્રષ્ટાચારથી નિવૃત્તિ લીધી હતી કે છે, પાછલી ઉંમરમાં બુદ્ધિશાળી વિચક્ષણ માણસ હતા. અત્યારે ઇન્દોરની જે ઇન્દોરની અંદર ઉદાસીન આશ્રમ છે, એને વિદ્વાનો માટે એક આશ્રમ બનાવ્યો કે જે એ જમાનામાં અત્યારે પણ લગભગ દિગંબરમાં વિદ્વાનો આર્થિક પરિસ્થિતિમાં સાધારણ, એક તો કેમ કે વાંચવા પુસ્તકો શાસ્ત્રો વાંચવામાં સમય ગયો હોય, બહારની પ્રવૃત્તિ કરે ને, એટલે બહારની પ્રવૃત્તિથી આવકનું સાધન એની પાસે એવું હોય ને. જે વિદ્વાનોને અહીંયા આવીને રહેવું હોય તો અહીંયા રહેવાનું જમવાનું સાધન કરી આપે. બહુ શ્રીમંત માણસ હતા, ઘણા વિદ્વાનો એમના વખતમાં ત્યાં આવીને વસેલા, પોતે પણ સત્સંગ અર્થે એ વ્યવસ્થા ગોઠવેલી. એટલો બુદ્ધિશાળી માણસ, સત્સંગ અર્થે એ વ્યવસ્થા ગોઠવેલી. આખા દિગંબર સંપ્રદાયમાં એક જ માણસ મુખ્ય માણસ, કદી આ મહાસભાનો પ્રેસિડેન્ટ, 90 વર્ષની આ જે મહાસભા સંસ્થા છે એનો તે દિવસનો પ્રેસિડેન્ટ માણસ, સોનગઢ આવી વિદ્વાનોને લઈને સોનગઢ આવ્યો, એકલા નહીં પાછા, પોતાના વિદ્વાનોના કાફલા સાથે સોનગઢ આવ્યા. ગુરુદેવને સાંભળ્યા, વિદ્વાનો એમ કીધું કે નહીં આ તો જુદી વાત કરે છે, કાનજી સ્વામી કંઈક બીજી વાત કરે છે, અમે તો શાસ્ત્રો ભણ્યા છીએ આવી વાત નથી. તો એણે પરખ કરી કે નહીં તું સુનો, બરાબર સુનો સ્વામીજી, કે સ્વામીજી બરાબર કહેતા હૈ. એ માણસ ઇન્દોરની બહાર એક પૈસો ખર્ચે નહીં, કરોડો અબજો રૂપિયા તે દિવસે એની પાસે, ઇન્દોરની બહાર ક્યાંય નો ખર્ચે, એને સોનગઢમાં પહેલો વહેલો દાન આપ્યું. પ્રવચન મંડપનું ખાતમુહૂર્ત એમને હાથે. વિચક્ષણ માણસ હતા. નિવૃત્તિ લીધા પછી એમના દીકરા રાજકુમાર છે, એક બાબતની અંદર એની સલાહ લેવા આવ્યા, તમારે શું કરવું કે છે. એને ખ્યાલ આવી ગયો કે આ નહીં સાચવી કે મારી સંપત્તિ, એટલે પોતાની હયાતીમાં મિલો વેચવા માંડી, કારખાનાઓ જમીનો મિલો વેચી નાખ્યો. ઘણો વહીવટ હંકી લો એને કે આ બધું વેચી નાખો, બંધ કરો, ઠીક આ પાણી જોવે છે. બધા દાખલા દુનિયામાં આવા બને છે, બધા દ્રષ્ટાંતો. તત્વનો વિષય છે એ બુદ્ધિની સૂક્ષ્મતાનો વિષય છે. આમે પણ તત્વનો વિષય છે એ બુદ્ધિની સૂક્ષ્મતાનો વિષય છે, અને એમાંય નિજ તત્વ, સ્વભાવ તત્વ છે એ તો સૂક્ષ્માથી સૂક્ષ્મ તત્વ છે, ઘણું સૂક્ષ્મ તત્વ છે. એને જોવા માટે એને સ્વભાવની રુચિની આવશ્યકતા છે, સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવનાની પણ આવશ્યકતા છે, અને સ્વરૂપને શોધવાની અપૂર્વ જિજ્ઞાસાની પણ આવશ્યકતા છે. આ બધું જોઈએ. આ પ્રકારના પરિણામ હોય તો એનો મિથ્યાત્વ અવસ્થામાં પણ ઉપયોગ સૂક્ષ્મ થઈને સ્વરૂપને પકડીને મિથ્યાત્વનો ત્યાગ કરીને સમ્યક દર્શનને ગ્રહણ કરી લે. મિથ્યાત્વ કોઈ ધ્રુવ ચીજ નથી, પલટતી ચીજ છે, એક સમયમાં પલટો મારી દેશે. કહે છે કે જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો તો આત્મા પકડાય એવો છે. આ શરતે આત્મા પકડાશે, આ રીતે આત્મા પકડાશે, આ પ્રકારે આત્મા પકડાશે. આમ તો અનાદિની અજાણી ચીજ છે, પોતાનું મૂળ સ્વરૂપ, સ્વાભાવિક સ્વરૂપ, એનાથી જીવ અનાદિથી અજાણ છે. ક્યારે એને આ ચીજને આ દિશામાં પ્રયત્ન કર્યો નથી ને આ પ્રકારે પ્રયત્ન કર્યો નથી. કોઈ વખત આત્મજ્ઞાનીના શાસ્ત્રો ઉથલાવ્યા છે, વાંચ્યા છે, પણ આ રીતે ધીરજથી એને સૂક્ષ્મતાથી અંતર અવલોકનમાં આવ્યો નથી, એટલે એને આત્મા પકડાવવાનો નથી. એકવાર વિકલ્પની ઝાળ તોડીને અંદરથી છૂટો પડી જા, બહુ માર્મિક વાત કરે છે, પછી ઝાડ ચોટશે નહીં તને. અંદરથી છૂટો પડી જા, શું કહે છે, બહુ માર્મિક વાત છે, કે સમ્યક દ્રષ્ટિને વિકલ્પ જોડાય, વિકલ્પ આવે છે. સમ્યક દ્રષ્ટિની બહુભાગ અવસ્થા તો વિકલ્પ વાળી છે, ચોથા ગુણસ્થાનથી પાંચમા ગુણસ્થાનથી લ્યો, છઠ્ઠા ગુણસ્થાનમાં લ્યો, બધી વિકલ્પ વાળી અવસ્થા છે. છઠ્ઠે સાતમે વારંવાર વિકલ્પ થાય છે તો પણ વિકલ્પની નો રેશિયો વધારે છે નિર્વિકલ્પતા કરતા, ડબલ છે. જો અહીં સુધી તો હજી શ્રેણી માંડે એ પહેલા જે વિકલ્પની અવસ્થા છે એમાં વિકલ્પની બાહુલ્યતા છે, ઘણું પ્રમાણ વિકલ્પનું છે. પણ સમ્યક દ્રષ્ટિ થયો ત્યારથી એ અંદરથી છૂટો પડેલો છે, બહારથી વિકલ્પ છે. ઠીક, આ કેવી વાત છે. ચોથા ગુણ સ્થાને ઘણા વિકલ્પો, ક્યારેક નિર્વિકલ્પતા. પાંચમા ગુણ સ્થાને નિર્વિકલ્પતા થોડી વિશેષ, પણ છતાં ઘણા વિકલ્પો. છઠ્ઠે સાતમે ગુણ સ્થાને નિર્વિકલ્પતા ઘણી એમ કહીએ તો પણ નિર્વિકલ્પતા કરતા વિકલ્પ ડબલ, બમણું પ્રમાણ છે. આ ધવળની અંદર આ પ્રમાણ લીધું છે મુનિ દશાનું. કૈલાસાગરજી પહેલા વહેલા મળ્યા ત્યારે આ પ્રશ્ન પૂછ્યો હતો. મુનિ દશામાં આવું નિર્વિકલ્પ સ્વવિકલ્પ હોય છે એવું આ મુનિ પણ અંગીકાર કર્યું છે, એવું છે કાંઈ? એવું કાંઈ નથી. ક્યારેક સ્વાધ્યાય કરીએ ને ઊંડે ઊંડે ક્યાંક કોઈ વખત શાંતિ લાગે, પણ એ તો ક્યારેક દશા તો આવી હોય છે. આમ તો વસ્ત્ર સહિત સાધુપણું ન હોય એ જલ્દી માને નહીં, પણ આત્માની દશા તો સાધુપણાની તો આવી છે, શાસ્ત્ર પ્રમાણ છે કે નહીં. એ તો ત્યાં તો સાધુની દશાનું સ્વવિકલ્પ નિર્વિકલ્પ બધા માહિતીથી અજાણ્યા છે, દશા નહીં માહિતી જ્ઞાનથી અજાણ્યા છે. પણ એમણે વાંચેલા હતા પોતે દિગંબર શાસ્ત્રોનો કૈલાસાગર, એ પહેલા એમને વાંચેલા, મારે મળવાનું થયું પહેલા વાંચેલા, એમ સાંભળ્યું હતું કોઈને વાંચેલા છે એટલે પૂછ્યું હતું. જરાય વિચારવું છે કે અંદરથી છૂટો પડવો એમ લખ્યું છે, અને એટલા માટે લખ્યું છે કે બહારથી તો વિકલ્પ સાધક અવસ્થામાં હોય છે એમ સ્પષ્ટપણે ઇન્દ્રિય જ્ઞાનથી પણ સમજી શકાય છે કે આ સાધકને વિકલ્પ છે, તો પણ એ અંદરથી છૂટા પડી ગયા છે, એકત્વ નથી. શું મુખ્યપણે પોતાનું જ્ઞાનાનુભવન છે, મુખ્ય પરિણતિ એ જ્ઞાનધારા છે, અને રાગ છે એ જ્ઞાનધારાથી ભિન્નપણે પોતાની અવસ્થામાં ભલે જણાય છે, અનુભવાય છે, જણાય પણ છે, અને એની અંદર જેટલું દુઃખ છે એટલો અનુભવ પણ છે. અનુભવ નથી એમ નથી, દુઃખ છે ને એટલો અનુભવ છે, પણ છતાં એ અનુભવથી જ્ઞાનનો અનુભવ જુદો, એવું એક અંદરનું પરિણમન છે. આ જે અંતરંગ પરિણમન છે એ રીતે છૂટા પડવાનું છે, નહીંતર કોઈ એવો વિચાર કરે છે બસ એક વિકલ્પ ન જોઈએ, મારે વિકલ્પ જ ન જોઈએ અને વિકલ્પ જ ન જોઈએ, પણ એમ નહીં જાય ભાઈ, એ તો શ્રેણી માનતા જશે. અને એ પુરુષાર્થ તો કોઈ જુદા તબક્કાનો, જુદા સ્તરનો છે, એ સ્ટેજને તો વાર હોય છે, શરૂઆતમાં તો એ સ્ટેજનો પ્રશ્ન નથી. પણ અંદરથી પહેલા વિકલ્પની જાળ તોડીને જો છૂટો પડે તો એ જાળ રહેશે, પણ જાળ ચોંટશે નહીં, અથવા તું જાળને ચોંટીશ નહીં, જાળ રહેશે પણ એ જાળને ચોંટવાનું નહીં થાય, એવો તું અંદરથી છૂટો પડી જાય એકવાર. ત્રણ નીતિ છે પણ ઘણી વાત મૂકી દીધી છે. હા, આવે છે ને, એ અંદરથી જુદો છે. નોકર શેઠ કરતા કોઈ વાર દોઢ ડાયો થઈને કામ કરે, એટલું શેઠનું ખેંચે કે શેઠ ન ખેંચી શકે એટલું ખેંચે, હે, પ્રમાણિક હોય તો. પણ અંદરથી જુદો, શેઠની મૂડીનો એ કદી માલિક થતો નથી, એ અંદરથી જુદો છે. નથી થતું, એ થાય છે, બધું લૌકિકમાં થાય છે.